દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું સમયસાર ગાથા 13 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 172.
અને નવ પ્રકારના પરિણામના ભેદથી પાર થવાના માર્ગ છે. એને એક સમય માત્ર એને જોરોની જયોની લક્ષ્માની કોઈ અનુભવ મળી વાણ્યાચાર્ય પદ ફરમાવે છે કે ઉતાર સમયથી નવ સમય જાણ પ્રાપ્ત થતો ઉતાર સમય એટલે કે જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે અને પરને પ્રસિદ્ધ ન કરે એને ઉતારથી શુદ્ધ લઈ દેવામાં આવે છે. અને એવો અનુભવ થયા પછી પરિણામ થવાયો થાય છે એમ પણ જ્ઞાનમાં થાય છે. પરિણામ બિલકુલ થતા નથી, નવું કરવું ના એમ પણ નથી, અને એ પરિણામને હું કરું છું એ પણ આખું નથી, પણ થવાયો બધા પરિણામ થાય છે એ જ્ઞાતા ભાવે કરે છે, કરતા ભાવે પણ ઉત્પન્ન થઈ જાય છે. બીજો ભાગ બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો થયેલો છે અને એ દ્રષ્ટિથી જોવામાં આવે તો પગની દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા કર્મની સાથે બંધાયેલો છે. એવી દ્રષ્ટિથી જોવામાં આવે તો એક પણ અનુભવ કરતા જીવ અને અંજીવ બે એક પણની જે ક્રાંતિ થાય છે એક પણ અનુભવ કરતા આ નવો સંજ્ઞા છે. જ્યારે એ અપેક્ષાને નવું તત્વો નાખે તો અથવા નવ તત્વ રૂપે હું છું એવી એને ભ્રાંતિ થાય છે. તે અપેક્ષા એ ભ્રાંતિ છે, અવતાર કે સત્ય છે, અજ્ઞાન છે. અને એ ભ્રાંતિ કેમ ચલાય અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપે પૂરું પદ પર્યાયની સમીપે અવસ્થા દ્રષ્ટિથી જોતા એકત્વ બુદ્ધિ સત્ય અને નવના ભેદ આત્મા પણ જણાતા હતા. નવના ભેદો આત્મા પણ જણાતા હતા અને આત્મા એનો કરતા બોલતા છે એમ પાછું છે. પણ સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો જીવ દ્રવ્યના એક જીવદ્રવ્યના એક જીવદ્રવ્ય એક છે સ્વભાવની સમીપ ના નજીક જઈને અનુભવ કરતા અંતર્મુખ થઈને આત્મા એકત્વ પણ જણાય છે અને નવ તત્વના ભેદથી વિભક્ત પણ અનુભવ કરે છે. આમ અનુભવ કરતા એકને જોતા અનેક ગુણ દ્રષ્ટિબદ્ધ થતું નથી. એક છું એ બુદ્ધિમાં જ્ઞાનમાં અનુભવમાં એક પણ આવે છે, નવો પડે હું છું એમ લાગતું નથી. સ્વભાવ ને સમીપીને આવા આત્માને એક સમય માત્ર જોઈ નથી, તેને જોવે, સંયોગ ને જોવે, કર્મ ને જોવે, રાગ ને જોવે, ઇન્દ્રિય જ્ઞાન ના ઉપકાર ને જોવે, એક સમયની અવસ્થાનું મોક્ષની પર્યાયનો વિચાર કરે, મોક્ષની પર્યાય પહેલી મોક્ષની પર્યાયનો વિચાર કરે અને એમાં અટકી જાય, પણ એને ગૌણ કરીને એનું લક્ષ્ય કરીને શુદ્ધાત્માને સમયમાં થતું નથી. તો કહે છે કે જ્યારે એક આત્માને અનુભવ કરતા જોઈએ તો દેવો એટલે નવના ભેદો અનુકાર છે, અશક્ય છે, આત્માના સ્વભાવમાં નથી. નવ નવ પૂરી ભલે હો, પણ એક રૂપ આત્માને જો કાંઈ નવ દેખાતા નથી, અંતરદ્રષ્ટિ વડે જોનારને એ નવના ભેદો દેખાતા નથી. એક સર્વોપરિ ચૈતન્ય તત્વ મહાપદાર્થ દેખાય છે. જીવના એકાકાર સ્વરૂપમાં તેવો નથી. બુદ્ધને પાપના ભાવ તો આત્મામાં નાયક તત્વમાં નથી. સંવર નિરાટે મોક્ષના ભેદો, સંવર નિરાટે મોક્ષના ભેદો આત્મામાં નથી. સંવર ગુજરાતે મોક્ષ ભેદ થાય ત્યારે તો એ આત્મા છે, પણ એવી વાત છે જીવના એકાકાર સ્વરૂપમાં તેવો એટલે નવના ભેદો નથી. તેથી આ નવ તત્વોમાં જીવ એકવચન છે, નવ તત્વોમાં બહુવચન છે, એક કરતા વધારે તત્વ છે. જીવ તો એકાકાર એક રૂપ છે અનાદિ, તેથી આ નવ તત્વોમાં એની મધ્યમાં નવ તત્વની મધ્યમાં ઉતારી એક જીવન પ્રકાશમાન છે, એમ પારણામિક ભાવના ત્રણ ભેદ છે, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, એ ત્રણ ભેદ છે પારણામિક. જીવત્વના બે ભેદ, શુદ્ધ જીવત્વ અને અશુદ્ધ જીવત્વ, દસ પ્રકાર આપણા ભવ્યત્વ મોક્ષ જવાની લાયકાત, અભવ્ય પર્યાયમાં એનો મોક્ષ ન થાય એવી એની લાયકાત છે. એ ત્રણ પ્રકારના પારનામિકની અંદર મધ્યમાં શુદ્ધ જીવત્વ શક્તિથી બિરાજમાન એ દ્રષ્ટિનો વિષય છે. એ ત્રણ તત્વના મધ્યમાં અગાઉના આત્મા એક દેખાય છે. અને વ્યવહાર નીતિ જોવે તો આત્મા નવ રૂપે દેખાય છે. આત્માને નવ રૂપે દેખે છે એવી ખ્યાલ નથી છે, અનુભવમાં ન થાય આત્માનો, કેમ કે આત્મા નવ રૂપે થતો નથી. નવ થતો તો મિથ્યા તો આવી ગયું, ગુણપાપે આવી ગયું. આત્મા એ અનિત્ય ભાવમાં જતો નથી ને નિત્ય સ્વરૂપમાં છોડતો નથી. તેથી આ નવ તત્વોમાં એની મધ્યમાં ઉતાર નહીં, ઉતાર નહીં એટલે જે જ્ઞાન આત્મા તરફ વળીને એ પરની પ્રસિદ્ધિ કરતો જે જ્ઞાન એ રોકાઈ જાય અને ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, રોગ કર્મ થી રહી નવ તત્વના ભેદથી પણ ભેદ, પ્રમત અપ્રમતની દશાથી પણ રહી એવો જે એક આત્મા એ ઉતાર નહીંથી શુદ્ધ નહીંથી એટલે આત્માના અનુભવથી, શુદ્ધ નહીં કહો, ઉતાર નહીં કહો, આત્માની અનુભૂતિ કહો, એક જીવ જ પ્રકાશમાન છે, એક ઉપાદેય તત્વ દેખાય છે. હેય તો તમને ખાતું નથી, નવ તત્વ હેય રૂપે જણાતા નથી, નવ તત્વ ઉપાદે રૂપે જણાતા નથી, અને નવ તત્વોના ભેદ ને રૂપે પણ જણાતા નથી. પર્યાચકની આ સરળતા વધી જાય ત્યારે ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે ભગવાન આત્મા નો અનુભવ થાય છે, અંદર અવલોકન થાય છે, દ્રષ્ટિમાં આત્મા આવે છે, એ વખતે એને અતિંદ્રિયાનો સ્વાદ આવે છે. પ્રકાશમાન છે, જીવન દેખાય છે, નવતત્વ દેખાતા નથી. અસ્થિનાથ્ય અનેક દ્રષ્ટિથી વાત કરી, એકત્ર બુદ્ધિથી જોઈએ તો આમ સત્ય છે, પણ વિભક્તથી જોઈએ તો તે બધું અસત્ય છે, એટલી વાત કરી. હવે અંતરદ્રષ્ટિથી સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો, અંતરદ્રષ્ટિ વડે જોઈએ તો, બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ તો નવ નામ એ તો સત્ય છે, અને અંતરરૂપથી જોઈએ તો નવ તત્વ અવતાર છે, એની વાત કરી. હવે અંતરદ્રષ્ટિથી જોઈએ તો, જ્ઞાની થઈ ગયા પછી જોઈએ તો, પેલો અજ્ઞાની હતો, અજ્ઞાનથી જીવ અને મન બે થી એક પોતાની માન્યતાથી વિચાર કરતો હતો. હવે અંતરદ્રષ્ટિથી જોઈએ, આત્માનો અનુભવ કરીને જોઈએ તો નાયક ભાવ જીવ છે, નાયક ભાવ જીવ છે, અને જીવના વિકારનો હેતુ અજીવ છે. જીવના વિકારનો એટલે વિશેષ કાર્યો જે થાય એનો હેતુ એટલે કારણ એટલે નિમિત્ત કારણ અજીવ છે. સર્વજ્ઞ ભગવાને એના જ્ઞાનમાં જોયું, વાણીમાં જે જણી થયું કે નાયક ભાવ જીવ છે. નાયક ભાવને ફરી શ્રીમંદર ભગવાન પાસેથી આવી ગયો જાણે
સમજ ન હોય. જીવ
દૈવી જીવ રૂપે નથી, જીવના પરિણામમાં નૈમિતિક પણ હોય અને નૈમિતિક પણ હોય ત્યાં નિમિત્ત હોય હોય ને હોય નાયક ભાવ કેમ છે આ તો સ્વાધ્યાય ચાલે છે અને પાઠશાળા જેવું છે અભ્યાસ થઈ જાય થોડો અભ્યાસ થઈ જાય નાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ જીવનો હેતુ નહીં જીવની અવસ્થા જે થાય એને વિશેષ કાયદો કહેવાય એનો હેતુ કારણ પ્રમિત કારણ અજીવ કરતો છે ભગવાને એક જીવ જીવ્યો છે બીજો અજીવ જીવ્યો છે જીવના પરિણામ પણ જોયા છે અને સામે અજીવના પરિણામ પણ જોયા છે અને જીવના પરિણામને અજીવના પરિણામ નિમિત્ત થાય જીવના પરિણામ ને અજીવ નિમિત્ત નું થાય છતાં એને અજીવ નિમિત્ત છે એવા ખરેખર તો બે પરિણામ વચ્ચે નિમિત્ત બે દ્રવ્યો છે જીવના વિકારનો હેતુ અજીવ છે બાપ આશ્રમ સંપર્ક જેવા બંધને બહુ છે એ બધી વાત આપણે થઈ ગઈ છે એટલે કઈ વિસ્તાર કરવા નહીં એ જીવના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે એ જીવના વિશેષ કાર્યોના લક્ષણો છે જીવ જીવ એમાં ક્યાંય નથી કોઈ લક્ષણ વાળો જીવ નથી પાપ લક્ષણ વાળો જીવ નથી કોઈ પાપ એ જીવનું લક્ષણ નથી આશ્રવ જીવનું લક્ષણ નથી સંવાદ જીવનું લક્ષણ નથી નિર્જરા જીવનું લક્ષણ નથી વન જીવનું લક્ષણ નથી મોક્ષ જીવનું લક્ષણ નથી જીવનું લક્ષણ તો એક પરંપરાના સ્વભાવ ભાવ નાયક ભાવ એ જીવનું લક્ષણ છે
તો સાહેબ આ પ્રગટ છે
એ
તો આ પ્રગટ છે
પ્રગટ છે એને કહેવાય આ પ્રગટ એ તો આંખ નીચે છે એને દેખાતો નથી સૂર્ય નથી દેખાતો ગોળ રાત્રે દિવસના ગોળ હોય ને કે સૂર્ય દેખાતો નથી સૂર્ય ગોળે દેખાતો નથી તો નથી એ વૈજ્ઞાનિક નથી દેખાતો નથી જ્ઞાની ને તો પ્રગટ પ્રત્યક્ષ સ્વસંવેદન થી સ્વસંવેદ થાય છે સ્વસંવેદન થી સ્વસંવેદ થાય છે જ્ઞાનમાં જ્ઞે પણ જણાય છે જે પર પદાર્થ જ્ઞે છે એ પ્રગટ છે અને આ આત્મા અપ્રગટ હોય તો કોઈને અનુભવ નથી પ્રગટ છે 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 ને છે દેખે ને દેખાય દેખે ને દેખાય એ જીવના લક્ષણ છે એવા તો એ બધા લક્ષણો છે નવ તત્વના લક્ષણ જીવનું લક્ષણ નથી એ જીવના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે જીવના વિશેષ કાર્યોના બધા લક્ષણ છે જીવનું લક્ષણ નથી જીવનું લક્ષણ નાયક ભાવ છે નાયક ભાવ કેવું છે માહિતી છે કે નાયક ભાવ પ્રગટ છે કે અપ્રગટ પ્રગટ છે એટલે પરોક્ષ અનુભૂતિ અને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે પરોક્ષ અનુભૂતિ પણ થાય છે માટે પરોક્ષ પ્રતિ પણ પ્રત્યક્ષ પ્રગટ છે જણાય છે જ્ઞાનીના જ્ઞાનમાં પણ બાળગોપાલ સૌને અનુભવમાં આવે છે અનુભવમાં આવે છે પ્રગટ અનુભવમાં આવે કે ન પ્રગટ હોય એ અનુભવમાં આવે કેવળ જ્ઞાન અપ્રગટ છે એ બરાબર છે પણ આત્મા તો પ્રગટ છે આત્મા તો જણાય છે એવો જ્ઞાન થાય ક્યારે જણાય અને ભગવાન આત્મા તો છે છે ને એ જણાય ગયો છે બધા પ્રગટ ન હોય તો સમય દર્શન ન થાય આત્માને આશ્રય સમય દર્શન થાય તો આશ્રય લેનાર નું પરિણામ છે ને આશ્રય લેનાર દ્રવ્ય છે લેનાર એ પ્રગટ ને દેનાર કોણ તે સમજી જશે સ્વીકાર કરતો
ભગવાન આત્મા એવું છે કે અજીવ
સજીવનો સંબંધ કરતોય નથી અને અજીવનો સંબંધ છોડતોય નથી, પરણતો નથી, પછી ક્યાંથી સંબંધ કરે? પરણમે જે સંબંધ કરે ને છોડે, એ તો નિષ્ક્રિય અપરિણામી પરમાત્મા અનાદિ અનંતુ છે. આવા લોકો જીવ પ્રેમના સ્વભાવને છોડી દો. એ જીવ પ્રેમના સ્વભાવને જેને દ્રષ્ટિમાંથી છોડ્યો છે, એને આત્મા નવ રૂપે દેખાય છે, નિમિત્ત નૈમિત્તિક વાળો દેખાય છે. જીવ પ્રેમના સ્વભાવને છોડીને ઉપર પોતે એટલે એ વિકાર પરિણામ પોતે ક્ષણિક વાદા છે. બે કારણ ક્યાં ક્યાં વ્યવહાર એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા મુદ્દા છે. એ જીવ દ્રવ્યના પરિણામ તરીકે જોવામાં આવે, સામે અજીવના પરિણામ તરીકે જોવામાં આવે તો એ પરિણામો છે ખરા. જીવ દ્રવ્યના વિશેષ કાર્યો પરિણામો છે ખરા. એ પરિણામોની અપેક્ષાએ જોવામાં આવે તો પરિણામો છે ખરા. પર્યાયો પણ અનુભવ કરતા કરવામાં આવતા એનું અસ્તિત્વ છે, એ જ્ઞાનમાં અસ્તિત્વ છે ખરું ગણાય છે. અને જગત ના પદાર્થો ઉપાદે પણ નથી અને જગત ના પદાર્થો પણ નથી, તો આત્માને જાણ્યા પછી જ્ઞાન નો ઉદય વ્યવહાર કહેવામાં
આત્મા ફેરો થતો અને ત્યાં શુદ્ધ આત્મા દેખાણ તો પર્યાય દેખાવાનું બંધ થઈ જાય.
જોઈને પર્યાય અત્યારે એ ગુણ છે. આખું સમય સાથે
સદભાવ સંબંધ થી પુરુષ પાસે ચાર તત્વો ઉભા થાય.
અને અજીવનો સંબંધ પરિણામ છોડે, પરિણામ સંબંધ કરે ને પરિણામ સંબંધ છોડે. હું તો કઈ સંબંધ કરતો નથી ને છોડતો નથી. લગ્ન કરે તો છૂટાછેડા થાય ને, પણ લગ્ન નથી કર્યા તો છૂટાછેડા ક્યાંથી કરવા? ન બનાવતો તો થાય જગતમાં, પણ લગ્ન કર્યા હોય તો છૂટાછેડા થાય. ભગવાન આત્મા પરનો સંબંધ કરતો માટે પરનો સંબંધ છોડતો પણ પરિણામ સંબંધ કરે છે, પરિણામ સંબંધ છોડે છે. પરિણામ સંબંધ કરે તો કરો, પરિણામ સંબંધ છોડે તો
છોડો.
છોડો મારે એની આરે કઈ દેવા દેવા. હું તો ચિરાગ ભગવાન આત્મા ના અભિનંદન દેખ કરે છે. આનંદ તત્વોમાં નામ ને કારણ ને કાર્ય એના ફળ નવ તત્વો ને જાણવામાં એકાંતે નવ તત્વ ને જાણવામાં ગુરુદેવે પેલા ભાગમાં 146 માળા ઉપર લખ્યું છે. ગુરુદેવ પરિણામ છે તો કારણે પરિણામ જાણવા નથી જોઈએ, પરિણામ અવસ્થતો નથી ને. આ બધો અજ્ઞાની જીવના તર્કની સામે જવાબ આપ્યો. અજ્ઞાનીઓ પરિણામ ઉપર નજર રાખી ઉપચાર ઘટ કરે છે, પુષ્ટ કરે છે. આ નવ તત્વોમાં શુદ્ધ નહીં જોઈએ તો અંતરનું ભગવાન નાયકની સન્મુખતાને જોઈએ તો આ નાયકની સન્મુખતા પરિણામ એક નાયક થઈ જાય છે. પરિણામ ના ભેદ થી નવતત્વ માં વ્યવહાર અને પરિણામ અનમી અભેદ થી જોયું તો એ આત્મા થઈ જાય છે. પણ એ જ્ઞેય ભૂત આત્મા જો
પરિણામ
જે અનન્ય થાય છે એ કથન ઠીક છે. આ
આ ન થતો ન. શુદ્ધ નીતિ જોઈએ તો જીવન એક ચેતન ચમત્કાર માત્ર, પ્રકાશ રૂપ પ્રગટ થઈ ગયો છે, પ્રગટ થઈ ગયો છે ભાઈ, જણાય છે પ્રગટ, પ્રગટ થઈ ગયો છે ભલે. તે સિવાય જુદા જુદા ન થતું ભાઈ દેખાય. ઉડાડે તે સિવાય જુદા જુદા નું તત્વ ચૈતન્ય ચમત્કાર માત્ર ગણાય છે. શુદ્ધ ચિદ્રૂપ અહમ બસ, હું તો એ શુદ્ધ ચિદ્રૂપ ભગવાન આત્મા છો એક ગણાય છે. એકાકાર પરિણતિ થાય ત્યારે એક ગણાય, પરિણતિ ભેદી ત્યાં સુધી એક પણ ગણાય નહીં. અનેક ગણાય છે, અજ્ઞાન છે, એકને જણાવી ના અનેકને જાણે તો અજ્ઞાન છે. એ ધર્માત્મા કહે છે કે અમને તો અંતર્દૃષ્ટિ વડે જોઈએ તો એક શુદ્ધ આત્મા દેખાય છે, નવ તત્વ ના વ્યવહાર નો વિષય દેખાતો નથી. કેમ કે નિશ્ચય નહીં ના વિષયમાં વ્યવહાર નહીં ના વિષય નો અભાવ છે, અને નિશ્ચય નહીં પ્રત્યે છે ત્યારે વ્યવહાર ને હોતી નથી, એટલે વ્યવહાર નહીં નો વિષય પણ ગણાતો નિશ્ચય નહીં. જયારે પ્રગટ થાય છે ત્યારે પરાશ્રિત વ્યવહાર પ્રગટ થતી નથી, અસ્ત થઈ જાય છે, અને શુદ્ધ નહીં નો ઉદય થાય છે. આત્મ સ્વભાવ પર ભાવ જીનો શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે. આત્મ સ્વભાવ દેખો શુદ્ધ નહીં એટલે આત્માની અનુભૂતિ, આત્માનો અનુભવ, શુદ્ધ આત્માનો અનુભવ જે થાય કે મન શુદ્ધ નહીં છે એ શુદ્ધ નહીં, આત્માના સ્વભાવને વિભાવને નહીં, વિભાવને વિશેષમાં સ્વભાવને પ્રગટ કરતો ઉદય થાય છે. એ અનુભવમાં તો આત્મા આવે છે કે આ આત્મા તે હું છું, એમ શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પ્રગટ કરે છે. તે આત્મ સ્વભાવ કેવો છે એ વિગત વિગેમાં છે. તે સિવાય આ અંતરની દ્રષ્ટિથી જોતા આ ભેદો દેખાતા નથી, એક સર્વોપરી રસો દેખાય છે. એ આપણે ફરીથી લીધો લ્યો ને પહેલી હોય ફરીથી લઈ લીધું તીર્થાર કૃષ્ણનો શ્લોક છે, બહુ સારો છે. 29 કોળના ઉકરડા પછી 29 કોળનો ઉકરડો એટલે કે લક્ષ કરવા જોવો નથી કે ઉકરડા ઉપર લક્ષ કરતા રાગ થાય, એ ભેદ ઉપર લક્ષ કરતા રાગ થાય. પછી એક વર્ણાદિક અથવા રાગ મોહાદિક ભાવો કયા તે બધાય સગળાય આ પુરુષથી આત્માથી વિના ભીન છે, ત્યાં સુધી આ રીતે જીવ તત્વ જીવના સ્વરૂપ જીવના સ્વરૂપ ઓરિજિનલ સ્વરૂપ અને સ્વાદ વગર જીવ તત્વ જાણતું જીવને નથી, જીવ તત્વ જાણતું જીવને નથી, નવ તત્વ નું જાણતું જીવને છે, પણ એ અજ્ઞાન છે. આ રીતે જીવ તત્વ નું એક વચન જીવના સ્વરૂપ જાણતું એટલે અનુભવ જીવને નથી, જીવને જીવનું જાણતું નથી ત્યાં સુધી અજ્ઞાન છે, જે જીવને જાણતો નથી ત્યાં સુધી અજ્ઞાન છે, જે જીવને જાણે જીવને જીવ જાણે, આત્માને આત્મા જાણે, એ આત્માને સ્વીકારી લેજો, આત્મા જાણે એ પ્રજ્ઞાથી. આ રીતે જીવ તત્વ જાણતું જીવને નથી જ્ઞાન સુધી કે વ્યવહાર નથી છે, પર્યાય દ્રષ્ટિ ગુણ છે, જુદા જુદા નવ તત્વને માને છે, તે દર્શન આવ્યો નવ તત્વ મળી ગયો છે, પણ એમાં સમજાવો એ જીવને જાણ્યો નથી. જીવ કુંડલના નવ પર્યાય દ્રષ્ટિથી આ પદાર્થ જુદા જુદા દેખાય છે, પણ જયારે સુખરેથી જીવ કુંડલનું નિજ સ્વરૂપ જુદું જુદું કરવામાં આવે ત્યારે એ કુંડલવાદી સાત તત્વો કઈ પણ વસ્તુ નથી, નિમિત્ત નૈમિત ભાવ થઈ ગયા હતા, તે નિમિત્ત નૈમિત ભાવ જયારે મટી ગયો ત્યારે જીવ કુંડલ જુદા જુદા હોવાથી બીજી કોઈ વસ્તુ ચેન્જ થઈ શકતી નથી. સંવર નિદ્રા ને મોક્ષ હવે એને આત્મા થયો પછી સંવર નિદ્રા ને મોક્ષ જણાતા નથી. આ વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજ ભાવ દ્રવ્યની સાથે જ રહે છે, પછી સમ્યક જુદું દેખાતો નથી, સમ્યક જુદું દેખાય તો નો થતો દેખાય, નિમિત્ત નૈમિત ભાવ નો તો અભાવ જ થાય છે. માટે સુધરે જીવને જાણવાથી જાણે શુદ્ધ રીતિ આત્માને જાણે નહીં ત્યાં સુધી મર્યાદિત છે.